એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું આપણી આજની ચર્ચામાં. આજે આપણે એક બહુ જ રસપ્રદ પુસ્તક વિલિયમ રોસેનનું ધ મોસ્ટ પાવરફુલ આઈડિયા ઇન ધ વર્લ્ડ એના પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આ પુસ્તક આપણને સીધા ઔદ્યોગિક ક્રાંતિના મૂળ સુધી લઈ જાય છે.
નમસ્કાર. અને એ મૂળમાં પણ એક મોટો સવાલ છે, ખરું ને, કે હજારો વર્ષ સુધી બધું ધીમે ધીમે ચાલ્યું, તકનીકી વિકાસ, અને પછી અચાનક છેલ્લા 250-300 વર્ષમાં જાણે ધડાકો થયો. આ બન્યું કેવી રીતે? શું સ્ટીમ એન્જિન જેવી કોઈ એક જ શોધ જવાબદાર હતી?
હા, આજ મુખ્ય પ્રશ્ન છે. ઘણા લોકો એમ જ માને છે કે સ્ટીમ એન્જિન આવ્યું ને બધું બદલાઈ ગયું. પણ શું વાત એટલી સીધી છે? આજની આપણી વાતચીતનો હેતુ એ જ સમજવાનો છે કે ખરેખર દુનિયાને બદલનાર સૌથી શક્તિશાળી વિચાર કયો હતો. કોઈ મશીન કે પછી કંઈક બીજું, એનાથી પણ ઊંડું. રોસેન આપણને એક અલગ જ દિશામાં વિચારતા કરે છે.
બરાબર. અને એમનો દ્રષ્ટિકોણ આજે પણ બહુ મહત્વનો છે, કારણ કે આજે પણ આપણે જુઓ ને એઆઈ, બાયોટેક, કેટલી બધી નવી ટેકનોલોજીમાં ઝડપી ફેરફારો જોઈ રહ્યા છીએ. આ બધું થાય છે કેવી રીતે, એની પાછળ કઈ પ્રક્રિયાઓ છે, એ સમજવું જરૂરી છે.
તો ચાલો શરૂઆત લેખકથી કરીએ. વિલિયમ રોસેન કોણ હતા? એ
વિલિયમ રોસેન એક અમેરિકન લેખક, ઇતિહાસકાર અને સંપાદક હતા. 2016માં એમનું અવસાન થયું.
અને એમની પૃષ્ઠભૂમિ પણ રસપ્રદ છે, નહીં? મોટા પ્રકાશન ગૃહોમાં કામ કરવાનો અનુભવ.
હા, બિલકુલ. મેકમિલન, સિમોન એન્ડ શુસ્ટર, ત્યાં એમણે સંપાદક અને પ્રકાશક તરીકે ઘણો સમય કામ કર્યો, એટલે એમનામાં ઇતિહાસકારની જે ચોકસાઈ હોય એ તો હતી જ, પણ સાથે સાથે
એક સારી વાર્તા કહેવાની કળા પણ હતી, જટિલ વાતને સરળ બનાવવાની.
બરાબર. એ સંપાદક તરીકેનો અનુભવ અહીં કામ લાગ્યો. એ શુષ્ક લાગતા વિષયોમાં પણ જીવ પૂરી શકતા હતા. એમના બીજા પુસ્તકો પણ એવા જ છે. ઇતિહાસ, વિજ્ઞાન, સમાજ એ બધાને જોડે છે, પણ આ પુસ્તક માટે એમની ખાસિયત હતી એમ કે અલગ અલગ ક્ષેત્રોને એક સાથે વણી લેવાની ક્ષમતા.
કયા કયા ક્ષેત્રો?
અરે, ઘણા બધા, જેમ કે થર્મોડાયનેમિક્સ એટલે કે ગરમીનું વિજ્ઞાન, પછી પેટન્ટનો કાયદો, ધાતુકામની રીતો, ફેક્ટરીમાં ઉત્પાદન કેવી રીતે થાય, આ બધાને જોડીને એ એક મોટી વાત સમજાવે છે. એ ખાલી સ્ટીમ એન્જિનની વાત નથી કરતા, પણ એ કઈ રીતે શક્ય બન્યું, કઈ પરિસ્થિતિમાં, કઈ સિસ્ટમથી, એની વાત કરે છે. એ એક સિસ્ટમ્સ થિંકર હતા.
સિસ્ટમ્સ થિંકર, રસપ્રદ. તો શું છે મોટું ચિત્ર? શું કહેવા માંગે છે પુસ્તક મુખ્યત્વે?
રોઝેનનો જે મુખ્ય વિચાર છે અને જે ખરેખર ક્રાંતિકારી છે એ છે કે ઔદ્યોગિક ક્રાંતિ અને આધુનિક દુનિયાનો પાયો કોઈ એક શોધ જેમ કે સ્ટીમ એન્જિન નહોતી. ના, ખરી ક્રાંતિ તો એક વધુ ઊંડો વિચાર હતો, શોધ કરવાની પ્રક્રિયાની જ શોધ.
ઓહો, શોધ કરવાની પ્રક્રિયાની શોધ. આ જરા સમજાવો. એટલે સ્ટીમ એન્જિનનું મહત્ત્વ ઓછું, પણ બીજો સોર્સ તો કહે છે કે સ્ટીમ એન્જિન જ સૌથી મોટો બદલાવ લાવનાર ટેકનોલોજી હતી, જેણે માણસને શારીરિક મજૂરીની મર્યાદામાંથી બહાર કાઢ્યો.
હા, અહે રોસને વાતના નથી પાડતા. સ્ટીમ એન્જિન ખૂબ જ મહત્ત્વનું હતું, એમાં કોઈ શંકા નથી, પણ એમનું કહેવું છે કે સ્ટીમ એન્જિન કેવી રીતે શક્ય બન્યું એ સમજવું વધુ જરૂરી છે. એ સ્ટીમ એન્જિનની વાર્તાનો ઉપયોગ કરીને બતાવે છે કે કેવી રીતે ત્રણ મુખ્ય વસ્તુઓ ભેગી થઈ. એક, ઊંડું વૈજ્ઞાનિક જ્ઞાન અને સવાલો પૂછવાની વૃત્તિ. બીજું, વિચારોને રક્ષણ આપતું કાનૂની માળખું, ખાસ કરીને પેટન્ટ્સનો કાયદો. અને ત્રીજું, ચોકસાઈથી વસ્તુઓ બનાવવાની ઇજનેરી ક્ષમતા.
અચ્છા, એટલે આ ત્રણેય મળ્યા અને એક એવી સિસ્ટમ બની ગઈ જે નવી નવી શોધોને સતત પ્રોત્સાહન આપે, એક જાતનો ફીડબેક લૂપ.
બિલકુલ, સ્વ મજબૂત ચક્ર. આ સિસ્ટમે શોધખોળને કોઈ એકા ચમત્કારિક વ્યક્તિના ભરોસે રહેવાને બદલે એક વ્યવસ્થિત, સતત ચાલતી અને માપી શકાય એવી પ્રક્રિયા બનાવી દીધી.
રોસન માટે આ આખી રચના, આ આખું માળખું જ સૌથી શક્તિશાળી વિચાર છે. પુસ્તક પેલી લોન જીનિયસની જે છાપ છે ને, કે કોઈ એકલો વ્યક્તિ જ બધું શોધી કાઢે, એને તોડવાનો પ્રયાસ કરે છે. એ કહે છે કે નવીનતા હંમેશા ભેગા મળીને થાય છે, એક સિસ્ટમથી થાય છે. સમજાયું. તો ચાલો હવે આ સિસ્ટમ કેવી રીતે બની એ જરા વિગતે જોઈએ. પુસ્તકનો પહેલો ભાગ વૈજ્ઞાનિક પાયાની વાત કરે છે. હવા, શૂન્યાવકાશ, સ્ટીમ એન્જિન માટે આ બધું કેમ જરૂરી હતું?
જુઓ, વરાળની શક્તિ વાપરવી હોય તો પહેલાં એ સમજવું પડે કે કંઈ નહીં એટલે કે શૂન્યાવકાશ એમાં કેટલી તાકાત છે અને હવાનું દબાણ કેવી રીતે કામ કરે છે. રોસેન આપણને 17મી સદીના યુરોપમાં લઈ જાય છે. ત્યાં વૈજ્ઞાનિકો આ બધા સવાલોના જવાબ શોધી રહ્યા હતા.
કોણ હતા એ લોકો મુખ્યત્વે?
ઘણા હતા, પણ રોસેન ખાસ ઉલ્લેખ કરે છે ટોરિસેલીનો, જેમણે બેરોમીટર બનાવ્યો અને સાબિત કર્યું કે હવાને વજન હોય છે. પછી ઓટો વોન ગેરિક, એમણે પેલો પ્રખ્યાત મેગ્ડેબર્ગ ગોળાર્ધનો પ્રયોગ કર્યો અને બતાવ્યું કે વાતાવરણનું દબાણ કેટલું જબરદસ્ત હોય છે. રોબર્ટ બોઇલ, જેમણે ગેસના દબાણ અને કદનો સંબંધ શોધ્યો. અને ડેનિસ પેપિન, જેમણે વિચાર્યું કે વરાળને ઠંડી પાડીને પિસ્ટન નીચે શૂન્યાવકાશ બનાવી શકાય.
એટલે આ બધી વૈજ્ઞાનિક સમજણ એ સ્ટીમ એન્જિનનો પાયો હતો. એ કંઈ અચાનક નથી આવી ગયો.
બિલકુલ નહીં. આ બતાવે છે કે ટેકનોલોજી હંમેશા શુદ્ધ વિજ્ઞાન પર આધાર રાખે છે. વર્ષોની પદ્ધતિસરની વૈજ્ઞાનિક શોધખોળે એ પ્લેટફોર્મ તૈયાર કર્યું જેના પર એન્જિન બની શક્યું. આ રોસેનની દલીલનો પહેલો આધારસ્તંભ છે, વૈજ્ઞાનિક જ્ઞાન. હવે જ્ઞાન તો હતું, પણ જરૂર હતી એક સમસ્યાની જે આ જ્ઞાનનો ઉપયોગ કરવા પ્રેરે.
અને સમસ્યા આવી બીજા ભાગમાં, ન્યુકોમેન અને પાણીની સમસ્યા, મતલબ આર્થિક જરૂરિયાત આવી.
હા, 18મી સદીની શરૂઆતમાં બ્રિટનમાં કોલસાની જરૂરિયાત ખૂબ વધી રહી હતી, એટલે ખાણો ઊંડીને ઊંડી ખોદાતી હતી અને એમાં પાણી ભરાઈ જતું. બહુ મોટી સમસ્યા હતી. જૂના પંપ કામ નહોતા આવતા. આનાથી કોલસાનું ઉત્પાદન અટકી પડતું.
તો ઉકેલ કોણ લાવ્યો?
થોમસ ન્યુકોમેન. એ એક લુહાર હતા, શોધક હતા. એમણે લગભગ 1712માં એક મશીન બનાવ્યું જે ખરેખર કામ કરતું હતું, એટમોસ્ફેરિક એન્જિન. એ સિલિન્ડરમાં વરાળ ભરે, પછી ઠંડુ પાણી છાંટીને શૂન્યાવકાશ બનાવે અને પછી વાતાવરણના દબાણથી પિસ્ટન નીચે આવે અને પંપ ચલાવે.
પણ એ બહુ કાર્યક્ષમ નહોતું ખરું ને?
અરે બિલકુલ નહીં. ખૂબ કોલસો બાળતું હતું, પણ મુદ્દો એ હતો કે તે કામ કરતું હતું. ખાણોમાંથી પાણી કાઢવાની સમસ્યા હલ થઈ. આ પહેલીવાર એવું બન્યું કે પ્રયોગશાળાનો સિદ્ધાંત મોટા પાયે ઉદ્યોગમાં વપરાયો. એણે સાબિત કર્યું કે ગરમીમાંથી કામ લઈ શકાય છે અને એ આર્થિક રીતે પોસાઈ શકે છે. પણ હા, સુધારા માટે ઘણી જગ્યા હતી.
અને એ સુધારો આવ્યો ત્રીજા ભાગમાં જેમ્સ વોટ સાથે. અહીંથી જેમ્સ વોટની એન્ટ્રી થાય છે.
હા, જેમ્સ વોટ એ હતા તો સાધનો બનાવનાર, પણ એમનું મગજ વૈજ્ઞાનિક જેવું હતું. ગ્લાસ્ગો યુનિવર્સિટીમાં એ ન્યુકોમન એન્જિનનું એક મોડેલ રિપેર કરી રહ્યા હતા ત્યારે એમણે જોયું કે આ તો કેટલી બધી ગરમી વેડફી નાખે છે. કારણ પેલું એક જ સિલિન્ડર વારંવાર ગરમ કરો, ઠંડુ કરો.
તો એમણે શું અલગ વિચાર્યું?
1765ની વાત છે. એમને વિચાર આવ્યો, આ વરાળને ઠંડી પાડવાનું કામ એક અલગ વાસણમાં કેમ ન કરીએ. બસ આ જ હતો અલગ કન્ડેન્સરનો ક્રાંતિકારી વિચાર. આના જે મુખ્ય સિલિન્ડર ગરમનું ગરમ રહે અને પેલો ઊર્જાનો જબરદસ્ત બગાડ અટકી જાય.
અને આનાથી કાર્યક્ષમતા વધી?
અરે જબરદસ્ત વધી, લગભગ 4 ગણી. અને આ કોઈ અંધારામાં તીર મારવા જેવું નહોતું. વોટે બકાયદા માપ લીવા, ગણતરીઓ કરી અને પછી આ ઉકેલ સુધી પહોંચ્યા. આ છે વૈજ્ઞાનિક વિચાર અને વ્યવહારો ઇજનેરીનો સંગમ. રોસેન આના પર બહુ ભાર મૂકે છે, પદ્ધતિસરનો માત્રાત્મક અભિગમ. પણ જો વોટ પાસે સારો વિચાર હતો, સરસ ડિઝાઇન હતી, પણ એને હકીકતમાં બદલવા માટે હજુ કંઈક જોઈતું હતું. અહીં આવે છે રોસેનનો બીજો આધારસ્તંભ, પેટન્ટ, ભાગીદારી અને નફો, એટલે કે બૌદ્ધિક સંપદાનો ખ્યાલ.
એટલે કે સારો આઈડિયા હોવો પૂરતો નથી, એને સુરક્ષિત કરવો અને એમાંથી પૈસા કમાવાની વ્યવસ્થા પણ હોવી જોઈએ.
બરાબર. અને અહીં આવે છે મેથ્યુ બોલ્ટન, એકદમ દૂરનું વિચારનારા ઉદ્યોગપતિ. એમની પાસે પૈસા હતા, બર્મિંગહેમમાં મોટી ફેક્ટરી હતી અને ધંધો કરવાની સૂઝ હતું. એમણે વોટની ક્ષમતા જોઈ અને ભાગીદારી કરી. બોલ્ટન એન્ડ વોટ નામની એમની કંપની દુનિયાની પહેલી એન્જિન બનાવતી ફર્મ બની.
અને પેટન્ટ, એનું શું મહત્વ હતું?
ખૂબ જ મહત્વનું. વોટને એમના અલગ કન્ડેન્સર માટે 1769માં 25 વર્ષની પેટન્ટ મળી. રોસેન સ્પષ્ટ કહે છે કે આ ખાલી નકલ રોકવા માટે નહોતી, એ એક નાણાકીય સાધન હતું. એના લીધે જ બોલ્ટન અને વોટ આટલા વર્ષો સુધી મોંઘા સંશોધન અને વિકાસમાં પૈસા રોકી શક્યા. પેટન્ટ સિસ્ટમે નવીનતાને નફાકારક બનાવી, શોખમાંથી ધંધો બનાવ્યો. આ સિસ્ટમનો બીજો મજબૂત પાયો.
ઓકે, તો હવે વૈજ્ઞાનિક વિચાર છે, એને બચાવવા કાયદો પણ છે, પણ હજુ કંઈક ખૂટતું હતું. પાંચમો ભાગ કહે છે ચોકસાઈ ઉત્પાદન, પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ.
યસ,
આ કેમ એટલું જરૂરી બન્યું?
કારણ કે વોટની ડિઝાઇન કાગળ પર જેટલી સારી હતી એને બનાવવી એટલી જગરી હતી. તે સમયની ધાતુકામની ટેકનોલોજી એટલી આગળ નહોતી. એન્જિન બરાબર ચાલે એ માટે પિસ્ટન અને સિલિન્ડર એકદમ ફિટ બેસવા જોઈએ, જરા પણ જગ્યા ન રહેવી જોઈએ જેથી વરાળ બહાર ન નીકળે. તે સમયના કારીગરો માટે આવું બનાવવું લગભગ અશક્ય હતું.
તો આનો ઉકેલ કેવી રીતે આવ્યો? કોઈ નવી ટેકનોલોજી? અને એ પણ એક અલગ જ જગ્યાએથી. જ્હોન વિલ્કિન્સન, જેમને લોકો આયર્ન મેડ વિલ્કિન્સન કહેતા, એ મુખ્યત્વે તોપો બનાવતા હતા. હવે તોપની નળી અંદરથી એકદમ સીધી અને ગોળ હોવી જોઈએ, બરાબર? એના માટે એમણે 1774માં એક નવી બોરિંગ મિલ, એટલે કે ધાતુમાં ચોકસાઈથી કાણું પાડવાનું મશીન બનાવ્યું અને પેટન્ટ કરાવ્યું. અને આ જ ટેકનોલોજી વોટના એન્જિન માટે પરફેક્ટ સિલિન્ડર બનાવવા માટે કામ લાગી ગઈ.
અરે વાહ, એટલે મિલિટરી ટેકનોલોજી ઉદ્યોગના કામે લાગી. આ તો એક પ્રકારનો ટેકનોલોજીકલ ફીડબેક લૂપ થયો કહેવાય.
ચોક્કસ, રોસેન અને ત્રીજો અને છેલ્લો આધારસ્તંભ ગણે છે ચોકસાઈ ઇજનેરી. એ ભાર દઈને કહે છે કે ઔદ્યોગિક ક્રાંતિ ખાલી નવા વિચારોની નહોતી, એ ચોકસાઈથી બનાવવાની પણ ક્રાંતિ હતી. જો સારી ક્વોલિટી અને ચોક્કસ માપ સાથે ભાગો ન બનાવી શક્યા હોત તો વોટના સુધારા કાગળ પર જ રહી જાત. અને પછી જ્યારે આ ત્રણેય પાયા, વિજ્ઞાન, પેટન્ટ અને ચોકસાઈ ઉત્પાદન ભેગા થયા, ત્યારે શું થયું? છઠ્ઠો ભાગ આ વારસાની વાત કરે છે કે કેવી રીતે આખી શોધની પ્રક્રિયા જ એક સિસ્ટમ બની ગઈ. એટલે કે સ્ટીમ એન્જિન બનાવવામાં જે મોડેલ બન્યું, એ જ પછી બધી ટેકનોલોજીના વિકાસ માટેનો નમૂનો બની ગયો.
બરાબર. આ આખી સિસ્ટમ, પ્રયોગશાળા, પેટન્ટ ઓફિસ, ફેક્ટરી, વર્કશોપ, એમની વચ્ચેનો સંબંધ એ જ ખરી શોધ હતી. રોસેન અહીં હેનરી માડસ્લે જેવા એન્જિનિયરોનું ઉદાહરણ આપે છે જે વોટ પછી આવ્યા. મડસ્લે હજે વધુ ચોકસાઈવાળા મશીન ટૂલ્સ બનાવ્યા, જેમ કે સ્ક્રુ કટિંગ લેથ, એટલે કે આટા પાડવાનું મશીન. એનાથી શું થયું? સ્ટેન્ડર્ડ નટ બોલ્ટ મોટા પ્રમાણમાં બનવા લાગ્યા અને એનાથી શરૂ થયો ઇન્ટરચેન્જેબલ પાર્ટ્સનો યુગ, એટલે કે એવા ભાગો જે એકબીજાની જગ્યાએ ફિટ થઈ શકે. આધુનિક મેન્યુફેક્ચરિંગનો પાયો અહીં નંખાયો.
તો આખી વાતનો સાર એ થયો કે રોસેન મુજબ સૌથી શક્તિશાળી વિચાર કોઈ એક મશીન નથી, પણ આખી ઇકોસિસ્ટમ છે. વિચારો પેદા કરવા, એને સુરક્ષિત કરવા, એને પૈસા પૂરા પાડવા, એને ચોકસાઈથી બનાવવા અને સતત સુધારતા રહેવાની આખી પ્રક્રિયા.
હા, આ પ્રક્રિયા, આ સિસ્ટમ, એ જ આધુનિક દુનિયાનું સાચું એન્જિન છે. આ સિસ્ટમ પોતે જ સૌથી શક્તિશાળી વિચાર છે.
ખરેખર બહુ ઊંડી વાત છે. ચાલો હવે આ પુસ્તકના જે મુખ્ય વિષયો અને સંદેશા છે એને જરા ટૂંકમાં ફરી જોઈ લઈએ. પહેલો અને સૌથી મોટો મુદ્દો તો એ જ કે નવીનતા એક સિસ્ટમ તરીકે કામ કરે છે.
ચોક્કસ. વિજ્ઞાન, કાયદો, ઇજનેરી, આ બધાનું મિશ્રણ. રોસન કહે છે કે 18મી સદીનું બ્રિટન પહેલું એવું સ્થળ હતું જ્યાં આ ત્રણેય વસ્તુઓ બરાબર ભેગી થઈ. આજે આપણે ભારતમાં મેક ઇન ઇન્ડિયા કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની વાત કરીએ છીએ, એની પાછળ પણ ક્યાંક આવી જ એક મજબૂત ઇનોવેશન સિસ્ટમ બનાવવાનો જ વિચાર છે.
બીજો મુદ્દો એ ટેકનોલોજીનો પોઝિટિવ ફીડબેક લૂપ, મતલબ કે ટેકનોલોજી પોતે જ પોતાના વિકાસને વધારે છે. સારું એન્જિન બન્યું એટલે સારા મશીન ટૂલ્સ બન્યા, સારા ટૂલ્સ બન્યા એટલે હજી સારા એન્જિન બન્યા. આજે પણ જુઓ સોફ્ટવેર અને હાર્ડવેર કેવી રીતે એકબીજાને આગળ વધારે છે.
ત્રીજી વાત જે બહુ મહત્વની છે કે મોટી શોધો ભાગ્યે જ કોઈ એક વ્યક્તિ એકલા હાથે કરે છે, હંમેશા સહયોગ હોય છે. વોટને બુલ્ટનની જરૂર પડી, વિલ્કિન્સનની જરૂર પડી. વૈજ્ઞાનિક, શોધક, ઉદ્યોગપતિ, કારીગર બધા સાથે મળે ત્યારે જ કંઈક મોટું થાય છે. આજે પણ આપણે જોઈએ છીએ કે રિસર્ચ લેબ અને ઇન્ડસ્ટ્રી વચ્ચે સહયોગ કેટલો જરૂરી છે.
ચોથો મુદ્દો જે વારંવાર સામે આવ્યો એ છે બૌદ્ધિક સંપદા, એટલે કે આઈપીની ભૂમિકા. પેટન્ટ સિસ્ટમે લોકોને લાંબા ગાળાના જોખમી સંશોધનમાં પૈસા રોકવા માટે હિંમત અને સુરક્ષા આપી. ભારતમાં પણ જો નવીનતા વધારવી હોય તો મજબૂત આઈપી સિસ્ટમ જરૂરી છે.
અને પાંચમો મુદ્દો જેના પર કદાચ ઓછું ધ્યાન જાય છે તે છે માપન અને ચોકસાઈનું મહત્વ. વસ્તુઓને બરાબર માપવાની અને ચોકસાઈથી બનાવવાની ક્ષમતા એ પોતે જ એક ક્રાંતિ હતી. ગુજરાત જેવા રાજ્ય માટે જે ઉત્પાદનમાં આગળ છે ત્યાં ક્વોલિટી અને પ્રિસિઝનનું મહત્વ કેટલું છે એ આપણે જાણીએ છીએ.
ઇતિહાસને કોલસા અને લોખંડની વાર્તા સમજે છે, પણ હકીકતમાં તે વિચારોની વાર્તા છે. શૂન્યાવકાશનો વિચાર, પેટન્ટનો વિચાર, સંપૂર્ણ ગોળ સિલિન્ડર બનાવવાનો વિચાર. ઔદ્યોગિક ક્રાંતિ માટે સૌથી મહત્વની કાચી સામગ્રી તો ગ્રે મેટર એટલે કે બુદ્ધિ હતી.
આ બહુ સરસ વાત છે. ભૌતિક વસ્તુઓ કરતાં બૌદ્ધિક માળખા પર વધુ ભાર છે. નવીનતા માટે સાધનો કરતાં વિચારો અને સિસ્ટમ વધુ જરૂરી છે.
બીજો એક વિચાર જેમ્સ વોટ વિશે છે. જેમ્સ વોટે પહેલું સ્ટીમ એન્જિન નહોતું બનાવ્યું, પણ તે પહેલા વ્યક્તિ હતા જેમણે તેના વિશે સાચા પ્રશ્નો પૂછ્યા. તેમણે પ્રયોગશાળાની ચોકસાઈ અને માપણીને ખાણની ભારે મશીનરી પર લાગુ કરી અને એમ કરીને એક બગાડ કરતા સાધનને પ્રગતિના કાર્યક્ષમ એન્જિનમાં ફેરવી રાખ્યું.
આ વૈજ્ઞાનિક પદ્ધતિનું મહત્વ બતાવે છે. સવાલ પૂછવા, માપવું, વિશ્લેષણ કરવું. વોટની સફળતા ખાલી કારીગરી નહોતી, એ વૈજ્ઞાનિક અભિગમનું ફળ હતું.
અને પેટન્ટ વિશે આ જુઓ. બોલ્ટન અને વોટની પેટન્ટ ફક્ત મશીનો બનાવવાનું લાયસન્સ નહોતી, તે એક નાણાકીય સાધન હતું જેણે દાયકાના સંશોધનને ભંડોળ પૂરું પાડ્યું. તેણે એક વિચારને સંપત્તિમાં ફેરવી દીધો.
બરાબર. આ બૌદ્ધિક સંપદાની આર્થિક તાકાત દેખાડે છે. પેટન્ટ ખાલી કાનૂની રક્ષણ નથી, એ રોકાણ લાવવા અને વિચારને બજાર સુધી પહોંચાડવા માટેનું એક સાધન છે.
અને છેલ્લે એક મોટો વિચાર. સૌથી શક્તિશાળી વિચારો તે છે જે ફક્ત આપણે શું કરી શકીએ છીએ તે જ નહીં, પણ શું શક્ય છે તે વિશે આપણે કેવી રીતે વિચારીએ છીએ તે પણ બદલી નાખે છે.
હા, આ સ્ટીમ એન્જિન અને એની પાછળની સિસ્ટમની અસર કેટલી દૂર સુધી પહોંચી એ બતાવે છે. એણે ખાલી ઉદ્યોગો ન બદલ્યા, માણસ શું કરી શકે છે એની કલ્પના જ બદલી નાખી.
તો આ બધા ઇતિહાસમાંથી આજના સમય માટે શું શીખવા જેવું છે? આનો વ્યવહારુ ઉપયોગ શું?
હું બધો. દાખલા તરીકે બિઝનેસ કે સ્ટાર્ટઅપ ચલાવતા લોકો માટે આ પુસ્તક સિસ્ટમ્સ થિંકિંગ શીખવે છે. ખાલી સારો આઈડિયા હોવો પૂરતો નથી, રિસર્ચ, પ્રોડક્શન, માર્કેટિંગ, કાનૂની બાબતો બધા વચ્ચે તાલમેલ જોઈએ. અલગ અલગ આવડતવાળા લોકોની ટીમનું મહત્વ સમજાય છે.
સરકારો માટે, નીતિ ઘડનારાઓ માટે પણ આમાં ઘણું છે. જો ઇનોવેશનને પ્રોત્સાહન આપવું હોય તો એવું વાતાવરણ બનાવવું પડે જ્યાં સારા આઈપી કાયદા હોય, રિસર્ચ માટે પૈસા મળે અને ઇન્ડસ્ટ્રી અને યુનિવર્સિટીઓ સાથે મળીને કામ કરે. દેશના વિકાસ માટે આ જરૂરી છે.
એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો માટે પણ બોધ છે. ખાલી ટેકનિકલ જ્ઞાન પૂરતું નથી, સિદ્ધાંત અને વ્યવહારને જોડવા પડે. અને તમે જે શોધી રહ્યા છો એની સમાજ પર, અર્થતંત્ર પર શું અસર પડશે એ પણ વિચારવું પડે.
અને આપણા જેવા સામાન્ય લોકો માટે પણ આ પુસ્તક એક નવી દ્રષ્ટિ આપે છે. આપણે જે ટેકનોલોજી વાપરીએ છીએ એ કોઈ જાદુથી નથી આવી. એની પાછળ વર્ષોની મહેનત, ઘણા લોકોનો સહયોગ અને એક આખી સિસ્ટમ કામ કરે છે. એ છુપી સિસ્ટમને સમજવી એ પણ મહત્વનું છે. ખરેખર આ પુસ્તક વાંચીને કે સાંભળીને દુનિયાને જોવાનો નજરિયો બદલાઈ શકે છે. મને સૌથી વધુ નવાઈ એ વાતની લાગી કે વિલ્કિન્સનની પેલી બોરિંગ મિલ જેવી ચોક્કસ ઉત્પાદન ટેકનોલોજી અથવા તો પેટન્ટ જેવી કાનૂની વ્યવસ્થા આટલી બધી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આપણે ઘણીવાર ખાલી મુખ્ય શોધકને જ યાદ રાખીએ છીએ.
અને મારા માટે સૌથી મોટો સાર એ છે કે આધુનિકતાનું અસલી એન્જિન કોઈ મશીન નથી, પણ એક જીવંત પ્રક્રિયા છે. વિજ્ઞાન, કાયદો, ધંધો અને ઇજનેરી, એમની વચ્ચે સતત ચાલતો સંવાદ, એકબીજા પરની નિર્ભરતા, આ આખું નેટવર્ક, આ સિસ્ટમ, એ જ ખરી શક્તિ છે. એ જ સાચો સૌથી શક્તિશાળી વિચાર છે.
તો સૌ શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જો 18મી સદીમાં વિજ્ઞાન, પેટન્ટ અને ચોકસાઈ ઉત્પાદનની સિસ્ટમ ઔદ્યોગિક ક્રાંતિ લાવી, તો આજે 21મી સદીમાં શોધની સિસ્ટમ શું છે? શું એ જ 3 પાયા પૂરતા છે કે નવા પાયા ઉમેરાયા છે? અને ભવિષ્યની ક્રાંતિઓ માટે આપણને કેવી સિસ્ટમની જરૂર પડશે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.